ડિજિટલ સ્ટાર્ટઅપ બિઝનેસ એ શબ્દો સાંભળો તો કેવી વ્યક્તિનો તમને વિચાર આવશે? કેવી વ્યક્તિ આવો બિઝનેસ શરૂ કરી શકે? એક એબોરિજિનલ મહિલાનો આ બિઝનેસ છે એવો વિચાર કરનાર ભાગ્યે જ કોઈ છે. વિશ્વ આખું જ્યારે ડિજિટલ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયાના એબોરિજિનલ સમુદાયમાં ડિજિટલ સ્ટાર્ટઅપ્સને પણ નોંધપાત્ર સફળતા મળી રહી છે અને તેમની સિદ્ધિઓ અન્ય સ્ટાર્ટઅપ્સની સરખામણીમાં ખાસ નોંધવા લાયક છે, કારણ કે આ બિઝનેસીસ ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તારોમાં શરૂ થયા છે, મોટા શહેરોની તમામ સુવિધાઓથી ઘણા દૂર. પણ ટેકનોલોજીની મદદથી એ આદિવાસીઓ ડિજિટલ હાઇવે પર જોડાઈ ગયા છે. બીજો મહત્વનો મુદ્દો કે મોટાભાગના એબોરિજિનલ કે ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના લોકો પાસે યુનિવર્સિટીની ડિગ્રીઝ નથી, એટલે બેરોજગારી ખૂબ છે આ સમુદાયોમાં. એટલે ત્યાં ઊભા થયેલા ડિજિટલ બિઝનેસીસ એબોરિજિનલ લોકોને જ નોકરી પર રાખી એક બે પગથિયા કુદાવી દઈ સીધા ડિજિટલ બિઝનેસમાં સામેલ કરી રહ્યા છે. જે સમુદાયમાં ભણતર ઓછું હોય, કુટુંબો ગરીબીમાં જીવતા હોય, ત્યાં એક ડિજિટલ સ્ટાર્ટઅપ શરૂ કરી તેને સફળ બનાવવાનો અનુભવ કેવો રહ્યો હશે, આવો જોઈએ એના એક બે દાખલા.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયાની કેબ્રોગલ આદિજાતિની મહિલા છે મકેલા જેડ, જેમની કંપની છે ઇન ડિજિટલ, સૌથી આધુનિક ટેકનોલોજી, દાખલા તરીકે 4D મેપિંગ, ડ્રોન્સ, ઇમેજ રેકોગ્નિશન ટેકનોલોજી, આ બધું વાપરી આદિજાતિની સંસ્કૃતિના ઇતિહાસને ઓગમેન્ટેડ રિયાલિટીમાં પ્રસ્તુત કરી રહ્યા છે. આ બધું સાંભળવામાં જ એટલું અટપટું લાગે છે તો વિચારી જુઓ, એક નાના એબોરિજિનલ ગામડામાં બેસીને આ બિઝનેસ શરૂ કરવો કેટલો કપરો રહ્યો હશે, અને તેમાંય કોઈ ડિગ્રી વગર આદિજાતિની એક સ્ત્રીએ આ બીડું ઉપાડ્યું ત્યારે સ્વાભાવિક રીતે જ તેમની પડખે ઊભા રહેવા ઇન્વેસ્ટર્સ શોધે નહોતા જડતા. કોઈ આ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર નહોતું.
That still happens now. Done a lot of investment rounds talking to people about investing in the company, and there seems to be a lot of dialogue about the fact that I'm an Indigenous woman and I have a tech startup in a remote area. It seems to create a lot of conversation around the risk value of my enterprise, which can be really confronting.
આખરે મકેલાએ બિઝનેસમાં ડિપ્લોમા કરવાનું નક્કી કર્યું જેથી કમ સે કમ રોકાણકારોને મળે ત્યારે બિઝનેસની ભાષામાં તેમની સાથે વાત કરી શકે. 2013માં ઓસ્ટ્રેલિયા માટે પણ ઓગમેન્ટેડ રિયાલિટી નવી જ હતી ત્યારે મકેલાએ વિદેશી કંપનીઓને ફોન શરૂ કર્યા. દરેક કોલમાં પહેલા પોતાની ઓળખાણ આપી બિઝનેસ વિશે વાત કરે. 2 વર્ષના કોલ્ડ કોલિંગ પછી એક દિવસ અચાનક એક રોકાણકારે રસ બતાવ્યો અને મકેલા તેના પર વિશ્વાસ જ ન કરી શક્યા.
And I gathered together a list of 15 companies and I called every single one of them over a 2-day period, which was really terrifying. I was really lucky in the end that somebody said yes.
એક અંદાજ પ્રમાણે ઓસ્ટ્રેલિયાની આદિજાતિના લોકો દ્વારા શરૂ થયેલ બિઝનેસીસની સંખ્યા જોઈએ તો દર 10માંથી 4 બિઝનેસીસ એબોરિજિનલ મહિલાઓએ સ્થાપ્યા છે અને ચલાવી રહ્યા છે. મકેલાના બિઝનેસનો બીજો ફાયદો છે કે એબોરિજિનલ સંસ્કૃતિને તેમના બિઝનેસ દ્વારા ડિજિટલ દુનિયામાં લાવી રહ્યા છે, પણ સાથે જ મોટા ભાગનો નફો પણ આદિજાતિના સમુદાયો પર જ ખર્ચ કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની આદિજાતિમાં શરૂ થયેલ બીજા એક સ્ટાર્ટઅપની વાત કરીએ તો પર્થ ખાતે પોતાનો વ્યવસાય સ્થાપનાર લેઝલી ડેલાફોર્સ કોવોકેટ નામની હ્યુમન રિસોર્સ કંપની ચલાવે છે, એટલે કે રિક્રુટમેન્ટ કંપની, જેના દ્વારા આદિજાતિના લોકોને રોજગાર અપાવવામાં મદદ કરે છે. તે પોતે એબોરિજિનલ સમુદાયના છે તેથી જાણે છે કે આદિજાતિનું નામ વાંચ્યા પછી કોઈ તેમને ઇન્ટરવ્યૂમાં બોલાવશે જ નહીં, એટલે તેમણે નામ કાઢી લઈ CV મોકલવાના શરૂ કર્યા અને પરિણામો ખૂબ સારા રહ્યા. અનેક એબોરિજિનલ યુવાનોને નોકરી મળવા લાગી.
The easiest way to screen people out is to see if they have a tertiary qualification. So there goes most of Aboriginal people straight away. The higher level of the recruiter, the more experienced the recruiter, the higher level of bias. So we removed that bias altogether by using blind hiring. So companies undertake an assessment or profiles of what they're looking for in the individual and their values. And we found a lot of Aboriginal people had the values of working with these organisations. And but through removing that unconscious bias and enhancing that the blind hiring recruitment process, they naturally increased their Indigenous representation by 28%.
ઓસ્ટ્રેલિયામાં આદિજાતિના સમુદાયમાં 60% યુવાનો છે, 35 વર્ષથી નાની ઉંમરના લોકો. એટલે એક મોટો વર્કફોર્સ કામ કરવા તૈયાર છે. વળી ડિજિટલ બિઝનેસની મદદથી આ લોકોએ તેમના ગામ પરિવાર છોડી મોટા શહેરો તરફ આવવાની પણ જરૂર નથી. જ્યાં છે ત્યાંથી જ ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં યોગદાન આપી શકે તેમ છે.
A lot of us are actually digitally connected compared to the aging population. And within that, we're starting to see a lot of Indigenous startups that actually have a social focus. So it's creating that awareness within the community about the richness of Aboriginal culture and also supporting that, those strategies in terms of closing the gap.
In Digital, Michaela Jade જણાવે છે કે ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ ગામોમાં બેસીને કામ કરતા હો, પછી એક કામ સિડની મેલબર્નમાં થઈ રહ્યું છે કે ફિલિપીન્સમાં કે ભારતમાં, તેનાથી કોઈ ફરક પડતો નથી. અને તેને લીધે મોટાભાગના એબોરિજિનલ ડિજિટલ બિઝનેસીસ ઓપન માઇન્ડેડ હોય છે, વિદેશી કંપનીઓ સાથે કામ કરવા તૈયાર છે.
I don't see remoteness as a barrier. I think it really increases our ingenuity and the way that we have to think through problems. We really have to think hard about who we're going to reach out to, who we're going to work with, how we're going to work with them. That's why I started looking overseas for people to collaborate with, because I guess the same barrier for me to work with somebody in an Australian city as it is to work with someone in the Philippines or in India. In that way, the internet forces you to have a global mentality about what you're doing and who you can work with.
એબોરિજિનલ સમુદાયમાં શરૂ થઈ રહેલ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થતાં બ્રિસ્બેન ખાતે પહેલીવાર ઇન્ડિજિનસ સ્ટાર્ટઅપ વીકેન્ડ યોજવામાં આવ્યો હતો.